તારીખ 19/1/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 803 અને 804 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 471.
ઉપાર્જન થાય છે નીચેના સ્તર નો શુભરાગ પણ ન થાય, શુભરાગ પણ થાય પણ નીચ કક્ષા નો નીચા સ્તર નો શુભરાગ પણ દિશામાં થતો નથી. તેથી ધર્મને કારણે પુણ્ય ઉપાર્જન થાય છે અથવા તો નિ દિશામાં એટલી વિકરાળતા વધી એવી મુનિ છે કે પાંચમા સ્વરૂપની માની સ્વરૂપમાં જાય તો કદી દેહાંત થાય, પૂર્વ દિશા પ્રગટ ન થાય અને દેહાંત થાય તો પાંચમા સ્વરૂપથી એટલી નીચે એની સ્થિતિ વધી રહી નથી એવું કોઈ ઉત્પાદન થાય છે એમ કહેવાય. દિશા પાડી હતી તો પુણે પણ એનું ઉત્પાદન થાય એ કોઈ મનુષ્ય સવાર સુધી સુધી સમજી જાય પાંચમા સ્વરૂપમાં લઈને કોઈ પરિસ્થિતિમાં અને ગૌરવના જે વિમાન છે એમાં ઉત્તમનું છેલ્લું વિમાન છે એ સવાર સુધી ત્યાં પાંચ વિમાન છે
સાધક ને શુભ ભાવ ની પકડ રહેતી હોય તો શું કરવું? સાધક ને શુભ ભાવ ની પકડ રહેતી હોય તો શું કરવું?
સંપ્રદાયમાં માળામાં આ વાત દર્શન શબ્દ આવે છે સમીર દર્શન ની ઉપર ઉપર ની કેટલીક વાતો પણ આવે. સમીર દર્શન નું લક્ષણ શું? સમસમય નિવેદા સ્થાને અનુકંપા એવા પરિણામ હોય સમીર દ્રષ્ટિ હોય અથવા એને આઠ ગુણ પ્રત્યે છે
આઠ ગુણ નિશંકતા
આઠ દિવસ નો નાશ થાય છે અથવા એને વિદ્યાર્થી શાખા નહીં ગુરુ શાસ્ત્ર નું જ્ઞાન થતા ન હોય નવ તત્વ નું થતા ન હોય એ રીતે ઉપર ઉપર પણ નવ તત્વ માં પુણ્ય તે આશ્રવ છે અને આશ્રવ ઈશ્વર છે એમ માનીને આશ્રવ નો વિચાર તો સંગ્રહ નો વિરોધ થાય, નિર્જરા નો વિરોધ થાય, મોક્ષ નો વિરોધ થાય એમ નવતત્વ ની પાછી ખબર નથી. સામાન્ય ઉપર ઉપર પરિભાષા વ્યાખ્યા આવડે નવતત્વ ની અમને શ્રદ્ધા છે એમ માને. અહીંયા તો એમ કહે છે કે મુનિ દશામાં અપૂર્ણતાને વશ રાગ રહ્યો છે તેથી તે રાગ શુભ ના સ્થાનમાં શુભભાવ ઉત્પન્ન થાય, ઊંચી કક્ષાનો શુભ ભાવ ઉત્પન્ન થાય તો ઉપચાર ધર્મ ઉપર આવે કે ધર્મના કારણે આવું ઊંચું પણ ઉપાર્જન થયું. શાસ્ત્રમાંથી કોઈ ગુતિ ના આપે એટલે શાસ્ત્રમાં આમ કહેલ છે પૂર્ણ ફળારહંતા 45મી ગાથા છે પ્રવચન સારની. ઓરિયન્ટ ભગવાન ને પુણ્યના ફળમાં આર્યન થયા એમ કહ્યું ને ત્યાં પુણ્યના ફળમાં થયા કે વિતરાગતા વધી એમાં થયા પણ અરિયંત ને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્યનું ફળ આવે છે એમ કહ્યું છે. એટલું ઊંચું ફળ ત્રણ લોકમાં કોઈ પણ જીવને ન હોય બહારના સંયોગ રૂપે જે સમવસરણ
અષ્ટ પ્રાતિહાર અને 34 પ્રકારના અતિશય છે એ અરિહંત દશામાં જ સંયોગ રૂપે પુણ્યના ફળ રૂપે હોય કે જેને દેવલોકમાં સર્વોત્કૃષ્ટ પુણ્યધારી ઇન્દ્ર પણ નમે એ પણ એમનું પુણ્ય છે એટલે નમે છે. મનુષ્ય લોકમાં સર્વોત્કૃષ્ટ પુણ્યધારી ચક્રવર્તી છે એ પણ એને નમે, અથવા પુણ્ય પદવીના ધારક સ્વય ઇન્દ્રો એમને નમે. એટલે તો ભગવાન ત્રણ લોકથી વંદિત છે એમ કહેવામાં આવે છે. ત્રણ લોકથી વંદિત છે એમ કહો તો ત્રણ લોકમાં તો કેટલાક વિરોધ કરનારા છે, બધા ક્યાં વંદન કરે છે, કેટલાક તો વિરોધ પણ કરે છે, છતાં ત્રણ લોકથી વંદિત કેમ કહો છો? એવું જૂઠું વચન કહો છો? તો કે નહીં, એ જે વિરોધ કરે છે એ પણ પુણ્યના ગુલામ છે, એ પણ જે એનાથી ઊંચા પુણ્યના ધારણ કરનારા છે એને એ નમે છે, એની પાસે એ નમી પડે છે, એની સેવા કરે છે, એની ચાકરી કરે છે. વિરોધ કરનારાની સ્થિતિ પુણ્ય પાસે શું છે કે એથી ઊંચા પુણ્યના ધારક છે, એની પાસે એ પણ નમે છે. તો સર્વોત્કૃષ્ટ પુણ્યના જે ધારક છે એ પણ જેને નમે છે માટે બધા એને નમે છે એમ કહેવામાં આવે. જેમ ગામના પાંચ મુખિયા માણસ આવે ત્યારે એમ કહેવાય કે આ ફલાણું ગામ આવ્યું, આખું ગામ અહીંયા આવી ગયું, આખું ગામ ન આવ્યું હોય તો પણ એમ કહેવાનો વ્યવહાર છે. એમને માન્ય છે, તે બધાને માન્ય છે. તેથી ધર્મના કારણે પુણ્ય ઉપાર્જન થાય એમ કહેલ છે, પરંતુ કેવળ પુણ્ય અને પુણ્યને માટે ધર્મીને એનું સેવન હોતું નથી. પરંતુ એવું નથી કે ધર્મીને મુનિને પુણ્યભાવ થાય છે માટે પુણ્યને માટે એને સેવે છે અથવા કરે છે એમ છે નહીં. પૂર્ણ વિતરાગતાના અભાવમાં, પૂર્ણ સાધની સિદ્ધિના અભાવમાં તે ભાવો નહીં કરવા હોવા છતાં થઈ જાય છે. સમયસારમાં નિર્જરાધિકાર ચાલ્યો છે ત્યાં એ વાત સ્પષ્ટ કરી છે કે જ્ઞાનીને સાધકને શુભ પરિણામ હેય બુદ્ધિ એ થાય છે. હેય બુદ્ધિ શબ્દ લીધો છે. હેય બુદ્ધિ એટલે આ કરવા યોગ્ય નથી એવો અભિપ્રાય હોવા છતાં થઈ જાય છે તેને હેય બુદ્ધિ એ થાય છે એમ કહેવામાં આવે છે. અથવા જે રાગાદી ભાવ ઉત્પન્ન થાય છે તે રાગાદી ભાવ પ્રત્યે તેમનો નિષેધ વર્તે છે અને થાય છે એમ કહેવામાં આવ્યું છે. એટલે પુણ્યના ઉપાર્જન માટે, પુણ્યનું ફળ ભોગવવા માટે અહીંથી દેવલોકમાં જવાય અથવા ભવિષ્યમાં એવા ભવ ન થાય કે જેથી પ્રતિકૂળતા ભોગવવી પડે, પાપ કરીશ તો મને દુઃખ પડશે, પાપના ફળમાં મારે દુઃખ ભોગવવું પડશે, પુણ્ય કરીશ તો અનુકૂળતામાં મારો આગળનો સમય પસાર થશે, એવા લક્ષ્ય પુણ્ય ઉપાર્જન કરનાર ધર્મીનું લક્ષ્ય હતું નથી. કેવળ પુણ્યને માટે ધર્મીને એનું સેવન હોતું નથી. ખરેખર ધર્મ તો ગુણનું ઉપાર્જન છે. એમને જ્ઞાનીને, સાધકને, ધર્મીને ધર્મનું ઉપાર્જન કરવું છે, આત્માના ગુણનું ઉપાર્જન કરવું છે, એને પુણ્યનું ઉપાર્જન કરવું છે એમ હોઈ શકે નહીં. અથવા જેની આરાધના ચૈતન્યની છે, બહુ ચોખ્ખી ફોડ પડે એવી વાત છે, જે સાધકની આરાધના ચૈતન્ય પ્રત્યયી છે તે સાધકની આરાધના જળ પ્રત્યયી નથી. કેમ કે પુણ્ય તો પુણ્ય અને પુણ્યના ફળ બધું જળ છે અને આત્મા શુદ્ધ ચૈતન્ય છે એ આરાધનાનો વિષય છે. જળ પદાર્થ અને જળની કોઈ પર્યાય તે આરાધનાનો વિષય નથી. અથવા જેમાં દુર્ગુણ હોય, જેમાં દુઃખ હોય, એ આરાધ્ય છે, આરાધવા યોગ્ય છે એમ કેમ કહી શકાય? એ ન્યાય સંગત પણ નથી. તેથી ધર્મ તો ગુણનું ઉપાર્જન છે, પુણ્ય એ ગુણનું ઉપાર્જન નથી, પણ પુણ્ય એ જળનું ઉપાર્જન છે. પણ શુભ ભાવ આવ્યા વિના રહેતા નથી. અપૂર્ણતા હોવાથી સાધક જીવને મુનિ દશામાં, ગ્રસ્ત દશામાં તે ગુણસ્થાન ઉચિત શુભ ભાવ આવ્યા વિના રહેતા નથી. બહારથી ઓળખાણ કરાવવી હોય તો એમ ઓળખાણ કરાવે, અંદરના શુદ્ધ પરિણામને ન ઓળખી શકતા હોય એવા સ્થૂળ વિચારવાળા જીવોને બહારથી ઓળખાણ કરાવવી હોય તો એમ ઓળખાણ કરાવવી પડે કે જો આ મુનિ દશામાં આવો અશુભ ભાવ અથવા આવો નીચી કક્ષાનો શુભ ભાવ થાય છે તો એને મુનિ દશા નથી, એના શુદ્ધ પરિણામને ન ઓળખી શકે તો એમ કહેવું પડે. જુઓ, ઉદ્દેશિક આહાર લે છે અથવા મંદિર કે ઉપાશ્રય બંધાવે છે, દેરાસર કે ઉપાશ્રય બંધાવવાનો ફાળો આદિ કરવામાં જે લાગે છે, પ્રવૃત્તિ કરે છે, તો એ મુનિદશાને યોગ્ય શુભ ભાવ નથી. એવો આરંભ સમારંભ મુનિદશામાં હોઈ શકે નહીં. તો એ શુભ ભાવ હોવા છતાં તે દશાનો સ્તર છોડીને ઉત્પન્ન થયો છે તો તેને તે ગુણસ્થાન પણ નથી. વિતરાગી મુનિની વિતરાગી પરિણતિ ન ઓળખી શકતા હોય તેને એમ પણ સમજાવવા પડે, અને શ્રાવક હોય તો એને એમ કહે કે એને દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે અર્પણતાનો રાગ આવ્યા વિના રહે નહીં. તો એની પાસે સંપત્તિ હોય જેટલી હોય, એમાંથી આટલી હોય તો આપે એમ નહીં, જેટલી હોય એમાંથી એ કિંચિત કાંઈ ને કાંઈ અર્પણ કર્યા વિના રહી શકે નહીં, એવો રાગ એને આવ્યા વિના રહે નહીં. અનુમોદનાનો, દેવગુરુ શાસ્ત્રના કાર્યોનો રાગ શ્રાવકને આવ્યા વિના રહે નહીં. જો એને આવે ના આવે તો એ સ્થાન પણ એનામાં નથી. જોકે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો રાગ તો મિથ્યા દ્રષ્ટિ શ્રાવકોને પણ આવે છે. જો મિથ્યા દ્રષ્ટિને આવે છે તો ધર્મીને ના આવે એ વાત તો રહેતી નથી. એમ કરીને શુદ્ધ પરિણતિને ઓળખી શકતા હોય તો શુભરાગથી પણ એને સમજાવવામાં આવે છે ત્યાં શુભરાગ કર્તવ્ય છે અને એ કરવા યોગ્ય છે, એનો ધર્મ છે એમ કોઈ માની લે તો એ પણ આ વિષયને સમજો. કથન આવે છે, પુણ્યનું કથન આવે છે કે આવ્યા વિના રહે નહીં, ન હોય તો એને આ દિશા હોય નહીં, એ બધું આવે પણ એ ઉપાર્જન કરવા માટે એમ કહેલ નથી. એ તો જે શુદ્ધ પરિણામને ઓળખતો નથી એને અશુદ્ધ પરિણામથી એની સ્થિતિ બતાવવા માટે કહેવામાં આવે છે. ખરેખર ધર્મ તો ગુણનું ઉપાર્જન છે, પણ શુભભાવ આવ્યા વિના રહેતો નથી. શુભભાવ તો આવ્યા વિના રહે નહીં. જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા થાય નહીં ત્યાં સુધી સાધકને શુભભાવ આવ્યા વિના રહે નહીં. તેથી પુણ્યનું ઉપાર્જન કરે છે, સાધક જીવ પણ પુણ્યનું ઉપાર્જન કરે છે એમ વ્યવહારથી કહેવામાં આવ્યું છે, એમ કહેલ છે શાસ્ત્રમાં પણ એવી વાત છે. તો પક્ષ કરનાર જીવ, પુણ્યનો પક્ષ કરનાર જીવ કોઈ એમ બતાવે કે જો શાસ્ત્રમાં અમારી વાત આવી છે, અમારી શાસ્ત્રમાં જે વાત આવી છે એના હેતુની તને ખબર નથી. અત્યારે વિતરાગ દેવ અર્યંત પરમાત્મા કોઈ નથી, સાચા ભાવલિંગી સંત પણ જોવામાં આવતા નથી. મુનિ નિર્ગ્રંથ ગુરુ અને શાસ્ત્ર છે, પણ શાસ્ત્ર હોવા છતાં ગુરુદેવે જે દ્રષ્ટિકોણ આપ્યો એ દ્રષ્ટિકોણ હતો નહીં. સંપ્રદાયોમાં શાસ્ત્ર હોવા છતાં ગુરુદેવ દ્રષ્ટિકોણ આપ્યો એ ઉકેલ નહોતો, કોઈની પાસે એ દ્રષ્ટિ નહોતી, તેથી એમનું મહત્વ વધે છે કે શાસ્ત્ર હોવા છતાં દ્રષ્ટિકોણ વિના શાસ્ત્રનો જે પ્રયોજન છે, કથનની પાછળ રહેલા જે હેતુઓ છે, એ હેતુ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ એનો ઉકેલ કરી શકતો નથી. અથવા કોઈ અત્યંત પાત્રતા વિના, એકદમ આત્માર્થી પણ આવ્યા વિના એ શાસ્ત્ર સિદ્ધુ હિતનું કારણ થાય એવી પરિસ્થિતિ જોવામાં આવતી નથી. વળી શાસ્ત્રમાં પરસ્પર વિરુદ્ધ કથનો પણ, શાસ્ત્રમાં આવતા તો પરસ્પર વિરુદ્ધ કથનો પણ સામે આવશે. એ વિરુદ્ધ કથનોમાં અવિરોધ ભાવ કઈ રીતે છે એ વાત તો અવિરોધ પરિણતિ અંદર ઉત્પન્ન થયા વિના સમજી શકાતી નથી. તેથી પણ શાસ્ત્ર વાંચીને બ્રહ્મા ગૂંચવણમાં પડવાનું કારણ થાય છે. તેથી જ્ઞાનીની નિશ્રામાં, જ્ઞાનીના આશ્રયે સત્શાસ્ત્રનું અધ્યયન કરવામાં આવે તો તે ઘણું ઉપકારી થઈ પડે છે. કેમ કે પુણ્યનો નિષેધ પણ આવશે અને પુણ્ય ઉપાર્જન કર્યું જ્ઞાની એમ પણ આવશે, હવે તું શું કરીશ, તારો અનાદિનો પક્ષ તો પુણ્ય ઉપાર્જન કરવાનો છે, તને બહારમાં પુણ્યના ફળ રૂચે છે, પુણ્યના ફળમાં થતી અનુકૂળતા રૂચે છે, પુણ્યના ફળમાં આવતા પાંચ ઇન્દ્રિયોના વિષયો તને ગમે છે, હવે એ પુણ્યનો ઉપાર્જન કરવાનો વિષય આવ્યો ત્યાં તારો તો અભિપ્રાય છે, એમાં રસ ચડી ચડ્યા વિના રહેશે
નહીં.
પૂર્વ કર્મને કારણે અનુકૂળ સંયોગો ગોઠવાય છે, મિથ્યા દ્રષ્ટિ જીવને એનો રસ ચડી જાય છે, એટલે તીવ્ર માઠા કર્મ બાંધે છે. એવી જ રીતે પૂર્વકર્મને કારણે ક્ષયોપશમ પણ વધે છે, એ પણ કર્મનું ફળ છે. જેમ બહારમાં પૈસા વગેરે મળવા પૂર્વકર્મનું ફળ છે, એમ કર્મનો ક્ષયોપશમ એ પણ કર્મનું ફળ છે. એ ક્ષયોપશમ વધતા પણ ક્ષયોપશમનો રસ ચડી જાય તો પણ માઠા કર્મ બંધાય છે, એને અતિન્દ્રિય આત્મ સ્વરૂપનો રસ ચડતો નથી. તેથી કોઈ પુણ્યની ઈચ્છા રાખે અથવા પુણ્યની ઈચ્છા જેણે રાખી છે તેને તો સમ્યક દર્શન રહેતું નથી, અથવા સમ્યક દર્શન એને હોતું નથી. આ એનો આંખ છે. ચાહે વેશ કોઈ પણ પ્રકારનો હો, મુનિવેશ હો યા ગ્રહસ્થનો, અણુવ્રત ત્યાગીનો, સંયમીનો વેશ હો, અથવા શાસ્ત્ર જ્ઞાન ધારી જ્ઞાનીનો વેશ હો, યાને ઘણું ઘણું જ્ઞાન છે માટે જ્ઞાની, પણ જ્યાં પુણ્યની ઈચ્છા, પુણ્ય કરવા યોગ્ય એ વાત જ્યાં આવીને એ વિષયની અંદર એને યથાર્થ સ્થાનમાં ક્યાં કેમ કથનનો પ્રયોગ છે એ જાણવામાં ન આવે, અથવા એનું હેતુ ન જણાય, તો એ એનો ચારિત્ર દોષ નથી, પણ એનો એ દર્શન મોહનો દોષ છે. કેમ કે ત્યાં માન્યતાનો પ્રસંગ છે, તેથી એને સમ્યક માન્યતા છે કે મિથ્યા માન્યતા છે એ વાત ત્યાં પ્રસિદ્ધ થઈ જાય છે. સુખની કયા સુખની પણ એ સવાલ છે. બહારમાં જે પૂદગળનું સુખ છે એ તો પૂતગળમાં તો સુખ નથી, જેને જે પૂતગળોમાં સુખ નથી તે પૂતગળોમાં સુખની ઈચ્છા હોય તો એ ઈચ્છા મિથ્યા છે કે સત્ય છે? ત્યાં સુખ તો છે નહીં, પછી એની ઈચ્છા જ હોય કે આમાંથી મને સુખ મળે તો એ મિથ્યા ભાવ થયો. હકીકતે તેમાં સુખ નહીં હોવાથી એને તે સુખને મિથ્યા ભાવ કહેવામાં આવે છે. જો ખરેખર ત્યાં સુખ હોત અને એની ઈચ્છા કોઈ ધરે તો એ વાત અનુચિત નથી. જ્યાં જે ચીજ છે ત્યાંથી તે ચીજ લેવાનો પ્રયત્ન થાય છે, એમાં ખોટું શું છે? પણ જ્યાં કાંઈ છે જ નહીં, રેતીમાં તેલ નથી, હવે રેતીનું પિલાણ કરવું છે, અમારે પાસે સારામાં સારી મશીનરી છે ને રેતીનો આમ બરાબર પીસી નાખે એવી મશીનરી છે ને તેલ કાઢવું છે એમાંથી નહીં નીકળે. જે ચીજ ત્યાં છે નહીં ત્યાંથી નીકળવાનો પ્રશ્ન રહેતો નથી, એટલે મિથ્યા ભાવ છે. એટલે તો વિરલ જીવ હોય છે ધર્મી જીવ, આ કાળે કોઈ વિરલ જીવ હોય છે એની બહુ મોટી કિંમત છે. કોઈનો હીરો કદાચ બે મળે પણ બીજા જ્ઞાની મળવા મુશ્કેલ છે, એવો વિષય છે. એ કોક જીવને આ કાળમાં ધર્મની પ્રાપ્તિ, સત્યનું શ્રવણ કરનાર, સત્યને સાંભળનાર, એમાંથી કોક જીવને, બીજાનો તો વારો જ નથી. જે અભિપ્રાયમાં અંધા પીડ્યા છે ને વિરુદ્ધ ચાલે છે એનો તો પ્રશ્ન રહેતો જ નથી વિચારવાનો. એને માટે કહ્યું કે જે 5 રૂપિયા આપતો નથી એ 1,00,000 રૂપિયાની વાત કરે કે હું 1,00,000 આપવા તૈયાર છું, તો એ વાત ખોટી છે. એમ જેને 12માં ખબર પડતી નથી એને આત્માની વાત નહીં ખબર પડે છે, એક વાત સાચી નથી. શાસ્ત્ર વાંચીને કહે તો પણ ખોટી છે એમ છે. પુણ્યની ઈચ્છા રાખે તો તેને સમ્યક દર્શન રહેતું નથી, અથવા કર્તવ્ય માને, ઈચ્છા રાખે અથવા કર્તવ્ય માને તો પણ એને સમ્યક દર્શન રહેતું નથી. આ વાત ઉપર તો જૈન સમાજમાં મોટું ઘર્ષણ થયું ગુરુદેવ સાથે. પુણ્ય હતા અને ઘણી સંખ્યા વધી, પછી તો સંખ્યા જ્યાં વધે ત્યાં ખોટું હોય તો પણ ચાલવા દેવું પડે છે. અનેક સંપ્રદાયોમાં કંઈ બધું સાચું છે એવું નથી, પણ સંખ્યા મોટી હોય ત્યાં શું ચાલે? 12માં તે પ્રકારના તે જીવો પણ પુણ્ય લઈને આવ્યા છે તો ખોટું પણ ચાલે. આ તો સત્ય હતું, સંખ્યા વધી તો સત્ય પણ ચાલ્યું. કહેતા પોતે કે આ તો પુન છે એટલે બધા સાંભળે છે ને બધું ચાલે છે, બાકી પુન ન હોય તો ગડબડ કરે એ બધો ખ્યાલમાં છે. એટલે કે આ જેટલા સાંભળે છે એ બધા સમજે છે એમ અમે માનતા નથી. પુનને કારણે કેટલાક તો આવેલા ઊભા છે, પુન પ્રભાવમાં છે કેટલાક, કોઈ સમજણની વાત બધામાં છે એવું અમે જોતા નથી. ખ્યાલ ત્યારે બહુ મોટું ઘર્ષણ થયું. તમામ ત્રણેય કહેવાતા જૈન ફિરકા ત્રણેયમાં ખળભળાટ છે. ત્રણેયના સાધુઓ, ત્રણેયના વિદ્વાનો, પંડિતો ધમાધમ કરવા માંડ્યા, છાપા છપાવે ને કાંઈક કરે ધમાલમાં. પુણ્ય હતું તો કોઈનું ચાલ્યું નહીં, અંતે વાત પ્રસિદ્ધ થઈને રહી. ગાથાઓના પ્રવચનમાંથી છે. 408 અને 430 જ્યારે પોતાના આત્માને શુદ્ધ સ્વરૂપ જાણે ત્યારે રાગ દ્વેષાદી દુઃખરૂપ જાણે અને તે ભાવથી પોતાનો ઘાત જાણે ત્યારે કષાય ભાવોના અભાવને પોતાની દયા માને અને બીજાને દુઃખ થાય એવા ભાવ થવા ન દે તે પરની દયા છે. આ બોલ છે દયાના વિષયમાં સ્પષ્ટીકરણ કરતો. દયા છે એનું સ્વરૂપ શું? એક જૈન દર્શન જ એવું છે કે જેમાં સ્વદયા અને પરદયા એમ બે વિભાગે બે પ્રકારે દયાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અન્ય મતોમાં તો પરની દયા બીજાની દયા પાળવી એટલી જ દયાના વિષયમાં મર્યાદા છે અને બહુ ભાગ જે અન્ય મત જેવા જૈનો થઈ ગયા છે તેને પણ તેટલી જ ખબર છે કે બીજા જીવોની દયા પાળવી વધુમાં વધુ કે કેટલામાં કેટલા પ્રકારે પાળી શકાય એટલું દયાનું મર્યાદિત સ્વરૂપ અન્ય મતિઓની જેમ તે પણ જાણે છે. પણ દયાનું સ્વરૂપ શાસ્ત્રની અંદર બે પ્રકારે કહ્યું છે, એક પોતાના આત્માની દયા અને એક બીજાને દુઃખ ભાવમાં નિમિત્ત થાય એવા ભાવો થાય એવા ભાવોના નિમિત્તે મન વચન કાયાની પ્રવૃત્તિ થાય તો એને અદયા કહેવામાં આવે છે અને ન થાય તેને દયા કહેવામાં આવે છે. એમ બે પ્રકારે છે. વળી સિદ્ધાંત એવો છે કે જે સ્વદયા પાળી શકે તે જ યથાર્થપણે પરદયા પાળી શકે અથવા પરદયાના તેના ભાવ તેથી તે દયાનો એકાંત નિષેધવામાં આવ્યો છે. એ પ્રકારની પરદયાનો એકાંત શાસ્ત્રની અંદર નિષેધવામાં આવ્યો છે. એ વિષય છે. એમાં વિસ્તાર કર્યો છે સ્વદયાનો. પરદયાનો તો સામાન્ય વાત એક ટુકડો લીધો છે પણ વિસ્તાર છે સ્વદયા કેમ થાય તે. કે જ્યારે પોતાના આત્માને શુદ્ધ સ્વરૂપ જાણે પોતાનું કષાય રહિત વિભાવ રહિત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જાણે ત્યારે સાથે સાથે રાગ દ્વેષાદી ભાવને દુઃખરૂપ જાણે પોતાનું સ્વરૂપ અનંત સુખમય જાણે સાથે સાથે ઉત્પન્ન થતા રાગાદી ભાવને દુઃખમય જાણે. કેમ કે સુખ અને દુઃખ એ બંને સાપેક્ષ છે. શુદ્ધિ અને અશુદ્ધિ બંને સાપેક્ષ છે. એક અને અનેક બંને સાપેક્ષ છે. કેમ કે કદી એક પક્ષનું જ્ઞાન ન થાય. એમાં જેને શુદ્ધિનું જ્ઞાન હોય તેને જ અશુદ્ધિનું સાચું જ્ઞાન હોય.
બરોબર.
જેને એકનું જ્ઞાન હોય તે જ અનેકનું તે અનેકના જ્ઞાન સહિત જ હોય. એમ સુખ અને દુઃખના વિષયમાં પણ જે દુઃખને યથાર્થ જાણે ક્યારેક સુખને જાણે તો આત્માના સુખને જાણ્યા વિના દુઃખનું પણ યથાર્થ જ્ઞાન મળતું નથી અને તેથી જગતના જીવો દુઃખ ઉપાર્જન થાય એવા કારણોને પણ સેવતા જોવામાં આવે છે. જ્ઞાનીઓએ જગતના જીવોને અજ્ઞાની કેમ કહ્યા? કઈ ગાળ દેવાનો એમાં પ્રકાર નથી પણ પોતાના હાથે પોતાનું અહિત કરે છે એવું જોઈને તેમને અજ્ઞાની કહેવામાં આવ્યા છે. જેમ કોઈ પગ ઉપર કુવાડો મારે તો મૂરખ છે, પાગલ છે. એમ જે પોતાનું અહિત કરે એવા ભાવમાં રાચે છે, પોતાનું અહિત થાય ને પોતે દુઃખી થાય, અહિત થાય એટલે પોતાની શાંતિ હણાય અને પોતાને દુઃખ થાય, એવા પરિણામમાં જે રાચે છે ઉજમાર થાય છે એમાં રસ લે છે તેથી તેને અજ્ઞાની કહેવામાં આવ્યા છે. એમ સમજીને કહેવામાં આવ્યું છે. તો કે છે કે રાગ દ્વેષાદી ભાવોને દુઃખરૂપ જાણે, એ રાગમાં પુણ્યનો રાગ પણ આવી જ જાય છે. ખરેખર તો મારા સ્વભાવનું જ્ઞાન કરું એવો વિકલ્પ, મારા સ્વરૂપનું જ્ઞાન કરું એવો વિકલ્પ, અથવા મારી અવસ્થામાં શુદ્ધતા થાવ એવો વિકલ્પ, એ પણ રાગ છે. સ્વભાવનો વિકલ્પ પણ રાગ છે, અને સ્વભાવની શુદ્ધિ થાવ એવો પર્યાયનો વિકલ્પ પણ રાગ છે. અને જેટલો રાગ છે તેટલું પરિણમનમાં બાધક પણ છે, જેટલો રાગ છે તેટલું દુઃખ છે. રાગ દુઃખમય છે, ચાહે પાતળો હોય સૂક્ષ્મ હોય કે ચાહે સ્થૂળ હોય, પણ રાગ છે તે રાગ છે અને એમાં દુઃખ છે. પણ કષાયની તીવ્રતાનો ઘણો અનુભવ, કષાયની તીવ્રતામાં તીવ્ર દુઃખનો ઘણો પરિચય, તેની પાસે કષાયની મંદતામાં સુખનો આભાસ જીવોને થાય છે. છે તો દુઃખ ત્યાં, પણ થાય છે એમાં સુખનો આભાસ, એટલે ત્યાં એને સુખ હોય એવું લાગે છે, પણ ખરેખર સુખ છે એ દુઃખની જાત છે. તો એ તમામ પ્રકારના, સમસ્ત પ્રકારના, કોઈ પણ પ્રકારના રાગના કણમાં દુઃખ છે એ કોણ જાણે છે? કે જેણે પોતાના આત્માને શુદ્ધ જાણ્યો છે તે જ જાણે છે. જે પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને ન જાણે, પોતાનું જ શુદ્ધ સ્વરૂપ કેવું છે એ ન જાણે મૂળમાં, તે રાગ દ્વેષમાં શું દુઃખ છે એ વાતને પણ યથાર્થપણે જાણતો નથી. તેથી જગતના બીજા અભિપ્રાય વાળાઓ અથવા સંપ્રદાય વાળાઓ જેમ અશુભને છોડવા યોગ્ય માને છે અને શુભને કરવા યોગ્ય માને છે, એવું જ કોઈ પણ માનતા હોય નામધારી જૈન કે સાધુ, કે બધા અજૈનમાં ચાલ્યા જાય છે, એ જૈન પણ નથી, હવે જૈન નથી, એ બધા અજૈનના વર્ગમાં જાય છે, ગ્રહિત મિથ્યાત્માં જાય છે. અગ્રહિત મિથ્યાત પણ ત્યાં રહેતું નથી, વિષય કડક છે. પણ જે મિથ્યા દર્શન, ગ્રહિત મિથ્યા દર્શન મુસલમાનનું છે, તે જ વર્ગનું મિથ્યા દર્શન, ગ્રહિત મિથ્યા દર્શન કોઈને પણ હોય તો એ જ વર્ગનું છે. ગ્રહિત મિથ્યા દર્શન એટલે એ વર્ગ એક છે, એમાં વર્ગ કાંઈ જુદા નથી. કે મુસલમાનનું ગ્રહિત મિથ્યા દર્શન જુદું અને જૈનનું ગ્રહિત મિથ્યા દર્શન જુદું એવું નથી. ગ્રહિત એટલે ગ્રહિત, ગ્રહિતમાં પછી ગમે એટલા પેટા ભેદ હોય તે બધા ગ્રહિતમાં ચાલ્યા જાય. ગ્રહિત એટલે નવું ગ્રહણ કરે, બુદ્ધિપૂર્વક નવી વિપરીતતા ગ્રહણ કરે બુદ્ધિથી, તે બધા ગ્રહિત મિથ્યા દર્શનમાં ચાલ્યા જાય. અબુદ્ધિપૂર્વક તો પડ્યું છે, પરમાં સુખ છે, રાગમાં સુખ છે, દેહની અનુકૂળતામાં સુખ છે, એ તો અબુદ્ધિપૂર્વકનું એકેન્દ્રીને પણ પીડ્યું છે. જેને મનનો વિચાર કરવાનો સવાલ નથી, મનથી વિચારે થતો નથી, વિવેક થતો નથી, બધાને એ તો પીડ્યું છે. હવે સંગની પંચેન્દ્રિય પ્રાણી થાય છે, અને તેમાંય ખાસ કરીને મનુષ્ય પ્રાણી થાય છે, ત્યારે એની સામે સત્ય અને અસત્યનો વિષય અનેક ભેદે સામે આવે છે, અનેક પ્રકારે સામે આવે છે, ત્યારે બુદ્ધિમાન જીવની બુદ્ધિ એમાં લાગે છે. મનુષ્ય તો બુદ્ધિમાન પ્રાણી છે, તો એની બુદ્ધિ એમાં લાગે છે કે આ આ બરાબર છે, આ બરાબર નથી, એવું એ કાંઈ ને કાંઈ તો નક્કી કર્યા વિના રહી શકે એવું નથી. તો જ્યાં બુદ્ધિપૂર્વક એની ભૂલ થાય છે ત્યારે એને ગ્રહિત તત્વના વિષયમાં બુદ્ધિપૂર્વકની ભૂલ થાય છે ત્યારે એને ગ્રહિત મિથ્યા દર્શનની ઉત્પત્તિ ત્યાંથી જાય છે. અગ્રહિત તો છે જ, પણ નવું ગ્રહિત ગ્રહ્યું એને. આત્માનું સ્વરૂપ શાસ્ત્રમાંથી વાંચે, એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ એનો ભેદ લઈએ કે સત્શાસ્ત્રમાંથી અથવા સત્પુરુષના પ્રત્યક્ષ યોગમાં પણ આત્માનું સ્વરૂપ જાણવા મળે અને એ આત્મ સ્વરૂપ જેવું છે એવું જ્ઞાનમાં પ્રતિભાસિત કરવાને બદલે એની કલ્પના કરે કે આત્મા હું આવો, તો એ ત્યાં ગ્રહિત સ્વરૂપ નિશ્ચયના પ્રકરણમાં એ વાત લીધી છે. ભ્રાંત દર્શનમાં ક્યાંથી ઉત્પત્તિ થાય છે મૂળમાં, પણ બહારમાં બીજી ક્રિયાઓમાં ભૂલ ન હોય, બોલવામાં કહેવામાં અથવા બીજા આચરણમાં દેવગુરુ શાસ્ત્રના પૂજા ભક્તિ આદિ શાસ્ત્ર સાથે એમાં તો ખ્યાલ ના આવે, પણ એ સ્થૂળ સ્થૂળતા પકડે એ ગ્રહિત મિથ્યાત્વ અને કોઈ સ્થૂળ ભૂલ આવે ત્યારે એ બહાર આવે છે. ત્યાં સુધી તો એના અંદરમાં ને અંદરમાં એને ખ્યાલ ના આવે ને બીજાને પણ ખ્યાલ આવે નહીં, પણ સ્થૂળમાં બહાર ભૂલ થાય ગ્રહિત મિથ્યાત્વને અનુસરીને ત્યારે બીજાને પણ ખ્યાલમાં આવે છે કે આમાં સમ્યક દર્શન તો નથી પણ અગ્રહિતનું ઠેકાણું નથી, આ તો ગ્રહિતમાં ચાલ્યા ગયા છે એવું થાય. એટલે તત્વજ્ઞાનનો વિષય બહુ જવાબદારી વાળો છે. જે જીવો તત્વજ્ઞાનના વિષયમાં પ્રવેશ કરે છે એને અત્યંત સાવધાનીથી ગ્રહિત મિથ્યાત્મ ન થાય એનું લક્ષ્ય હોવું જોઈએ. શું કહે છે કે જ્યારે પોતાના આત્માને શુદ્ધ સ્વરૂપ જાણે, પોતાનું સુખમય સ્વરૂપ જાણે, ત્યારે રાગ દ્વેષ આદિ ભાવોને દુઃખરૂપ જાણે અને તે ભાવોથી તે દુઃખમય ભાવોથી પોતાનો ઘાત એટલે પોતાની શાંતિનો ઘાત થાય છે, પોતાના સુખનો ઘાત થાય છે એટલે પોતાના સ્વભાવનો ઘાત થાય છે. સુખ ને શાંતિનું પ્રયોજન છે એટલે કહેવાય, પણ જ્ઞાન દર્શન આદિ સ્વભાવનો પણ એમાં ઘાત થાય છે. એવું જ્યારે જાણે ત્યારે કશાય ભાવોના અભાવને પોતાની દયા માને. જે રાગાદી કશાય પરિણામ ઉત્પન્ન થાય છે એમાં શાંતિનું ખૂન થાય છે, આત્માની શાંતિ હણાય છે એમ જાણે તો એ ભાવોથી બચીને પોતાની દયા પાળવાનો પ્રયત્ન કરી શકે, નહીતર કરી શકે, નહીતર ઉત્સાહથી કરવાની વાત ઊભી થાય એમ થાય તો એ પોતાની દયા જાણે છે. અથવા જેને સમ્યક દર્શન થાય છે તેને જ ખબર પડે છે કે આ આત્માની શાંતિ આ રીતે ઉત્પન્ન થઈ, એમ કે એને શાંતિનો સુખનો અનુભવ થાય છે, ત્યારે જ તેને ખબર પડે છે કે મિથ્યાત્મના કાળમાં રાગાદી ભાવો સાથે એકત્વ થતા મારી આત્મશાંતિનો કચર ઘાણ નીકળી જતો હતો, ખૂન થઈ જતું હતું, એ ત્યારે જ એને સમજાય છે. પોતાની હિંસા પોતે કેવી રીતે કરતો હતો એ વાતનું ત્યારે એને જ્ઞાન થાય છે, અનુભવથી જ્ઞાન થાય છે. નહીતર એને કશાયની તીવ્રતા મૂકીને કશાયની મંદતા થાય ત્યાં એને સારું લાગે છે, પણ એ સારું લાગવાનું સ્થાન નથી. 105 ડિગ્રીનો તાવ 99 એ આવીને અટકી જાય તો ઘડીભર સારું લાગે કે ચાલો ઉતરો તો ખરો, પણ રહી ગયો તો એ ઉતરો નથી. 105માંથી 99 થવો સહેલો છે પણ 99નો 97 કરવો સહેલો નથી, એમાં પાણી ઉતરી જાય છે. વૈદ્ય ડાક્ટરનું પાણી એમાં ઉતરી જાય છે કે જે રોગ અંદરમાં કોઈ મોટો કોઈ ઘર કરી ગયો હોય તો જ એ 99 હટાવવો મુશ્કેલ પડે. બાકી 105 માંથી 99 લાવવો કોઈ મોટી વાત નથી. એમ કષાયની તીવ્રતા અને અશુભમાંથી હટીને શુભમાં આવવું એ કોઈ મોટી વાત નથી. એ તો અનંતવાર, એ તો ક્ષણે ક્ષણે નિગોદને પણ થાય છે. નિગોદના જીવને કષાયની તીવ્રતા અને મંદતા બે થાય છે અબુદ્ધિપૂર્વક. મનુષ્યને થાય એમાં તો કોઈ નવીન નથી. પણ કષાય રહિત થવું, કષાયનો અભાવ કરવો અને નિષ્કષાય દશા, વિતરાગી દશા, આત્માની શુદ્ધ દશાનો અંશ પ્રગટ કરવો, અંશ પણ પૂર્ણ શુદ્ધ તો મોક્ષ છે, એ મોટી વાત છે. એ કોઈ સામાન્ય વાત નથી. પેલા ગ્રહિત ગ્રહિત છૂટે, મંદ પડે ને છૂટે. મંદ પડ્યાથી શું લાભ છે? મંદ તો અનંત વાર પડ્યું, છૂટ્યું નથી. એમાં ગ્રહિત અનંતવાર છૂટ્યું છે, પણ અગ્રહિત છૂટ્યો નથી. ગ્રહિત છૂટીને જૈન દર્શનમાં આવ્યો. જૈન દર્શનના શાસ્ત્રો પણ એને સંભાળ્યા, વાંચ્યા, વિચાર્યા અને એને આમ જ તત્વનું સ્વરૂપ હોય એમ જાણતા એને અગ્રહિત છૂટ્યું. ગ્રહિત છૂટ્યું, અગ્રહિત રહ્યું. આ ગ્રહિત છૂટ્યું, બુદ્ધિપૂર્વક ન ગ્રહ્યું. સાચા દેવગુરુ શાસ્ત્ર, સ્વપરસ્પરની ભિન્નતા, નવ તત્વનું યથાર્થ સમજણ, એ રીતે બરાબર એને જાણ્યું. ગ્રહિત છૂટ્યું, પણ અગ્રહિત છૂટવું એથી મુશ્કેલ છે. ગ્રહિત છૂટવું એટલું મુશ્કેલ નથી. એ તો બુદ્ધિનો ખેલ છે કે બુદ્ધિનો વિપર્યાસી પ્રમાણે બુદ્ધિપૂર્વક ન છૂટે તો એને ગ્રહિત છૂટે, પણ અગ્રહિતમાં પાણી ઉતરી જાય એવું છે. એ અનંત કાળમાં ક્યારેય છૂટ્યું નથી. જીવને અગ્રહિત મિથ્યાત્વ અનંત કાળમાં ક્યારેય છૂટ્યું નથી. મિથ્યાત્વ તો ક્યારેય છૂટ્યું નથી, પણ એ મિથ્યાત્વને તોડે એવા આત્મ સ્વરૂપને સાંભળીને એને સંસ્કાર પણ અનંત કાળમાં નાખ્યા નથી. આમ છે
બરાબર.
ગ્રહિત મિથ્યાત્વ છૂટે ત્યારે એને આત્મ સ્વરૂપને પ્રકાશનારા એવા વચનો, આગમના વચનો, પરમાગમના વચનો, સત્પુરુષના વચનો એને એની સમક્ષ હોય છે, એને મળે છે. સાચા દેવગુરુ શાસ્ત્રનો એને યોગ હોય છે. પણ એ યોગમાં સમ્યક દર્શન પામે એ તો ધન્ય થઈ ગયા. એનો અવતાર તો ધન્ય થઈ ગયો. પણ કોઈ સાચા સંસ્કાર નાખે તો એ પણ આગળ છૂટી જવાનો, એ ભવિષ્યમાં છૂટી જવાનો. એ સંસ્કાર પણ આ જીવે અનંત કાળમાં એક વાર પણ નાખ્યા નથી. હમણાં એક ચર્ચા નીકળી હતી ત્યારે બુજબેન શ્રી સાથે એ વાત ચાલી હતી. સંસ્કારનો કોઈ પ્રશ્ન કર્યો નથી. ત્યારે સીધું જ એમ કહ્યું કે અનંત કાળમાં સાચા સંસ્કાર પણ નાખ્યા નથી. સમ્યક દર્શન તો પ્રાપ્ત કર્યું નથી, પણ સાચા સંસ્કાર પણ એને નાખ્યા. એ પણ બળવાન ચીજ છે. એમાંથી જે અંકુર ફૂટે છે એ સમ્યક દર્શન થઈને ઉભો રહે એવું છે. જેમ સમ્યક દર્શન થાય, આંશિક શુદ્ધતાની શરૂઆત થાય, એને પૂર્ણ શુદ્ધિ રૂપ મોક્ષ થાય જ થાય. એમ જેને સંસ્કાર પડ્યો એને સમ્યક દર્શન થાય જ થાય. અરે પડી જાય સમ્યક દર્શન થઈને તો પણ એને થાય, એનું કારણ એના સંસ્કાર છે. એનું કારણ સમ્યક દર્શન ન લીધું, એનું કારણ એના સંસ્કાર છે એમ લીધું છે શ્રીમદજીએ, જે પાછળ લીધું છે ને, સંસ્કાર અસ્તિત્વ ગ્રહણ થયું એમ કરીને વાત લીધી છે. એ સંસ્કારમાં અસ્તિત્વ ગ્રહણ થાય છે. પોતાની નિજ સત્તાનું અસ્તિત્વ ગ્રહણ થાય છે. કેવી છે નિજ સત્તા? કે શુદ્ધ છે, નાનાદી સ્વભાવ સહિત છે. એવી શુદ્ધ સત્તા, એવી એવી હયાતી રૂપે એવો હું એમ જ્યાં ગ્રહણ થયો તે વિચાર વિકલ્પની અપેક્ષા વિનાથી છે, નિરપેક્ષ છે. એનાથી અસ્તિત્વનું ગ્રહણ વિચાર અને વિકલ્પથી નિરપેક્ષ છે. એ પ્રયોગ સ્વરૂપ છે. ખરેખર તો વિચાર સ્વરૂપ નથી, પણ એ પ્રયોગ સ્વરૂપ છે. જ્યાં એ થઈ ગયું ત્યાં એનો છૂટકો થયો થયો ને કે આત્મા અનંત શક્તિવાન છે એનો આ પુરાવો છે કે જેના સંસ્કાર માત્ર એનો નિવેડો લાવે છે જેનો આંશિક અનુભવ પ્રથમ કક્ષાનો જગન્યમાં જગન્ય શુદ્ધતા જ્યાં પ્રગટ થાય છે એવું જે ચોથું મૂળ સ્થાન એ પણ એનો એને ભાવતા નિસ્તાર કરી દે છે એક ભાવ એનો ન રહે બધા ભાવ એના છૂટી જાય છૂટે છૂટે ને છૂટે જેની જેના સંસ્કાર અને જેની પ્રાથમિક દશાની આ તાકાત એ મૂળ સ્વરૂપની તાકાત કેટલી એ અનંત શક્તિનો એની પ્રકૃતિ છે ત્યાંથી આવે એવું છે તો કહે છે કે રાગ દ્વેષાદી દુઃખરૂપ જાણે ક્યારેક પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને જાણે ત્યારે સુખ સ્વરૂપને જાણે ત્યારે અને ત્યારે જે પોતાનો ઘાત કષાય ભાવથી થાય છે તે કષાય ભાવો સર્વાંશે નાબૂદ કરવા જેવા છે પૂરેપૂરા નાબૂદ કરવા જેવા છે એમ જાણે અને ત્યારે એ પોતાની દયા પાળે ને માને ત્યારે એને પોતાને સ્વદયાને માની છે અને ત્યારે એ સ્વદયાને પાળશે અને ત્યારે બીજાને દુઃખ થવાનું તાત્વિક સ્વરૂપ પણ એ જાણે છે અને વ્યવહારિક સ્વરૂપ પણ એ જાણે છે બે રીતે દુઃખ છે એક તો પોતાના અજ્ઞાનને કારણે દુઃખ છે સ્વરૂપ જ્ઞાનના કારણના અભાવને કારણે દુઃખ છે એ મૂળ દુઃખ છે અને એનાથી જગતના સર્વ પ્રાણીઓ અજ્ઞાની પ્રાણીઓ દુઃખી છે બીજું દુઃખ જે તે સુખના કારણરૂપ પદાર્થો માયના છે તે પદાર્થોની હાનિ થવી તે પદાર્થ એટલે ઈષ્ટ જે પદાર્થો ઈષ્ટ માયના છે તે ઈષ્ટ માનેલા પદાર્થોની હાનિ થવી અને અનિષ્ટ માનેલા પદાર્થોનો સંયોગ થવો એને પણ જગતના જીવો દુઃખ જાણે છે અથવા દુઃખ રૂપે અનુભવે છે આમ છે તો એ દુઃખ છે એ ખરું દુઃખ નથી પણ કલ્પેલું દુઃખ છે પણ છે દુઃખ કલ્પનાથી ઉત્પન્ન થયેલું છે દુઃખ તો કોઈ પણ પ્રકારનું કોઈ દુઃખ માત્ર પણ કોઈ પ્રાણીને ન થાય મનથી વચનથી અને કાયાથી એવું જ્ઞાનીને સર્વ જગતના પ્રાણીઓ પ્રત્યે સદભાવ રહે છે એમાં આ અમારા વાળા છે અને આ બીજા છે એમ નહીં કોઈનો એમાં ભેદ નથી પોતાના અને પારકાનો જેમાં ભેદ નથી સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો આ વચનને હૃદય લખો એ જે કહ્યું એના ઉપર છે બધા જ આત્માઓ સરખા છે કોઈને પણ દુઃખ થાય એવું જ્ઞાની ઈચ્છતા નથી જ્ઞાની તો ઈચ્છતા નથી પણ જ્ઞાની જેને થવું છે એ પણ એવું ઈચ્છતા એકેન્દ્રીને પણ દુઃખ ન થાય મુનિ તો એ પાળે છે અને શ્રાવકના ની પ્રવૃત્તિમાં તો ત્રસનો પણ ઘાત રહ્યો છે તો પણ સાચો શ્રાવક થયા પહેલા આ લાગણી તો એની ઉત્પન્ન થઈ આવે છે મોક્ષ માર્ગમાં પછી પ્રવેશ થાય છે કેમ કે એને પોતાનું સુખ જાણ્યું છે અને પોતાનું દુઃખ પણ એની સમજમાં આવ્યું છે એ પોતાના સ્વદયાનો ઈચ્છુક થયો છે ચાહક થયો છે તેને પરદયાના વિષયમાં આ પ્રકારના પરિણામ ઉત્પન્ન થઈ આવે છે એવા ભાવ થવા ન દે તે પરની દયા છે બીજાને દુઃખ થાય તેવા ભાવ થવા ન દે શું કીધું કે ભાવ થવા એ પોતાના અધિકારની વાત છે કાર્ય થવું એ પોતાના અધિકારની વાત નથી પછી ભાવના નિમિત્તે મન વચન કાયાની પ્રવૃત્તિ થાય છે પણ એ તો નિમિત્ત નૈમિતિક સંબંધે થાય છે કરવાનો અધિકાર તો આત્માનો નથી મન વચન કાયાના પરિણામ કરવા એ અધિકાર આત્માનો નથી એવું સૂચવવા માટે એમ કહ્યું કે ભાવ ન કરે.
શું ભાવ ન થવાને?
દ્રવ્ય પણ ન થાય તો આપોઆપ ન થાય, પણ ભાવ થવા ન દે. એવી સમજણથી એ ભાવ એને નથી થતા એટલે એવા ભાવ એને ન થવા દીધા એમ કહેવામાં આવે છે. એમાં પણ પરિણામનું કર્તૃત્વ સ્થાપતું નથી, પણ એનું જ્ઞાન કામ કરે છે કે બીજા જીવોને આ દુઃખનું કારણ થાય છે. જેમ કે પ્રાણઘાત, સર્વ સંસારી જીવોને પ્રાણનો વિયોગ થવો એ દુઃખનું કારણ, પ્રસાતા ઉપજે છે ને. તો કોઈ પણ જીવની પ્રાણ હિંસા, આ જે શરીર છૂટે દેહ વિયોગ થાય એવી એવા પ્રકારનો ભાવ કરવાનો બનતો નથી પરદયા વાળાને.
બરોબર.
તો એ શું સમજીને એમાં એ પરદયા પાડે છે કે એમાં એને દુઃખ થાય છે માટે એ દુઃખી ન થાય એમ ઈચ્છે છે.
બરોબર.
જોકે શરીર ત્યાગથી દુઃખ થવું, અસાતાથી દુઃખ થવું એ કલ્પના છે. એ તો શરીરને પોતાનું માયનું છે એટલે એનાથી દુઃખ થાય છે. શરીર છૂટવાથી દુઃખ નથી થતું, પણ મમત્વને કારણે દુઃખ થાય છે. જે ચીજ ઉપર મમત્વ હોય, ચાહે તે શરીર હોય કે ચાહે શરીરથી ભિન્ન ક્ષેત્રે જુદે ચીજ હોય, જે જેમાં મમત્વ છે તે મમત્વવાળી ચીજનો વિયોગ થતા, એનો ત્યાગ થતા જીવને દુઃખ પરિણામ થાય છે. તો જ્યાં જ્યાં જે જે જીવોને મમત્વ છે તે જીવોના મમત્વવાળા પદાર્થો પ્રત્યે પણ પોતે આક્રમણ કરતા નથી, ખેંચા ખેંચી કરતા નથી. મારે તારે સંપત્તિ જોઈએ ને મારે પણ જોઈએ એમ, તારે જોઈએ તો તું લઈ જા, મારે જોઈએ નહીં એમ કરીને એ છોડે છે. જગ કો દે દી જગતી
નિંદ્યા.
નિરાદ થયા તો એણે જોયું કે જગતમાં ખેંચા ખેંચી છે, એ સંયોગની છે, પદાર્થો મર્યાદિત છે, જીવો ઘણા છે, એમાં કાંઈ બધાને ભાગે આવે એવું નથી. તો કે તમે લઈ જાઓ, આપણે ન જોઈએ, તમારે જોઈએ ને, તમારે જોઈએ એ પણ જો મારે જોઈએ તો તમને દુઃખ થાય છે ને, આ તમે લઈ જાઓ એમ છોડી દે છે. કહે છે કે બીજાને દુઃખ થાય એવા ભાવ થવા ન દે તે પરની દયા છે. એ પ્રમાણે અહિંસાને ધર્મ જાણે, અહિંસા ધર્મ આ રીતે સ્વપર હિંસાને જાણીને અહિંસા ધર્મ જાણે તથા હિંસાને અધર્મ જાણે, એમાં નિજ હિંસા છે તે મોટો અધર્મ છે. નિજ હિંસાનો ત્યાગ કર્યા પછી પર હિંસાના પરિણામ નથી થતા, છતાં પણ પર હિંસા થઈ જાય તો એને દોષ એને લાગતો નથી. જેમ કે મુનિ એરિયા સમિતિમાં જોઈને ચાલે છે, નીચે ચાર હાથ જોઈને ચાલે, મુનિ બીજી રીતે ચાલે નહીં, બીજી રીતે ચાલે તો મુનિ હોય
નહીં.
એ એરિયા સમિતિના પાલનમાં ચાલતા પણ કોઈ ઉડીને અંદર આવી જાય, અથવા તો કોઈ રેત નીચે હોય, ધૂળ નીચે હોય ને પગ પડે ને દબાઈ જાય, તો મુનિને એની હિંસાનો દોષ અને એનું પાપ મુનિને લાગતો નથી. કેમ કે પરિણામથી દોષ છે, ક્રિયાથી નહીં. એ રીતે એ પ્રમાણે અહિંસાને ધર્મ જાણે ને હિંસાને અધર્મ માને અને એવું શ્રદ્ધાન કરે તે જ સમ્યક્ત્વ છે. એ સાચું શ્રદ્ધાન છે. વિપરીત માનતા શ્રદ્ધાન મિથ્યા થાય છે.
જય વિચરા કે દિગંબર જય.